તારીખ 18-10-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 13 સળંગ પ્રવચન નંબર 40
આત્માની સત્તા સિવાય અન્ય સત્તાને અવલંબે છે અથવા પર પદાર્થની સંમુખ થાય છે. ઉપયોગ જેટલો ઉપયોગ એ પ્રકારે થાય તે અશુદ્ધ, તે જ્ઞાનની અશુદ્ધતા સમજવી. જગન્ય જ્ઞાની કેવી રીતે પ્રતીતિ કરે તે કહેવામાં આવે છે. મારા દર્શન જ્ઞાન નો પ્રકાશ મારા પ્રદેશમાંથી એમ જોવે છે, વિચાર કરે છે. એમ નવ્યું જગન્ય જ્ઞાની એમ જોવે છે, એમ અનુભવ કરે છે કે આ જે અખંડ એક પ્રદેશી ચેતન પિંડાત્મા છે, દેહ પ્રમાણ, એમાં જ્ઞાન દર્શનના તરંગ, જ્ઞાન દર્શનના નો એક પ્રવાહ ચાલે છે. પરિણામનું ઉપજવું જ્ઞાન દર્શન રૂપે ચૈતન પિંડનું પ્રકાશનું એ એના પ્રદેશમાંથી ઉઠે છે. પ્રદેશમાંથી ઉઠે છે એમ કહીને પર પ્રદેશ અથવા પર પદાર્થની સત્તા ઉપરથી ઉપયોગ ફેરવીને એ પોતામાં જોવે તો એને ખબર પડે કે કયા પ્રદેશમાંથી, કયા ક્ષેત્રમાંથી જ્ઞાન દર્શનનો પ્રકાશ ઉત્પન્ન થયા કરે છે. એટલે જે પરપદાર્થ પરનું લક્ષ હતું એ વાત તો અહીંયા છૂટી ગઈ. જો પોતાના પ્રદેશમાંથી એટલે પોતાના ચૈતન્યાત્મક ક્ષેત્રમાંથી જ્ઞાન દર્શનનો પ્રકાશ ઉત્પન્ન થાય છે તો એને પર તરફ જે જાણવું જોવું રહ્યું છે એ વાત તો અહીંયા રહેતી નથી. જાણપણું મારામાં છે એટલે એવો જાણવાનો સ્વભાવ મારામાં છે એવી પ્રતીતિ કરતા આનંદ થાય તે નિર્વિકલ્પ સુખ છે. શું કહ્યું કે જાણવાનો સ્વભાવ મારો છે, મારા સ્વભાવને લીધે જાણવું 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 એવું થયા જ કરે છે. અહીંયા શું જાણવું છે એ વિષયને લક્ષમાં લેવો નથી. એમ અંદરમાં પ્રતીતિ કરતા એટલે પોતાને જાણવા જાણન સ્વભાવપણે સ્વીકારતા માત્ર પ્રતીતિ થાય છે અને જ્ઞાન થાય છે એટલું જ નહીં પણ એક નવી વાત ઉપજે છે કે જે આનંદ અનાદિથી ઉત્પન્ન થયો નહોતો તેવો આનંદ ઉત્પન્ન થઈ આવે છે. કાર્ય તો જ્ઞાને કર્યું અને કાર્ય તો શ્રદ્ધાએ કર્યું સ્પષ્ટપણે. જ્ઞાને પોતાના સ્વરૂપને જોયું કે મારા સ્વરૂપમાંથી મારા જ્ઞાન દર્શનના પર્યાયો આવ્યા કરે છે. અને એમાં ક્યાં હું છું જાણન સ્વભાવે હું છું એમ પ્રતીત થઈ. આમ જે જ્ઞાનને પ્રતીત થઈ ત્યાં સાથે સાથે આનંદ પણ ઉપજ્યો. આ વિશેષતા થઈ અનુભવની દશામાં. વિશેષતા થાય છે તે આત્મિક સુખની છે, આત્માના આનંદની છે. કેટલાક એવું વિચારે છે કે આત્માની હયાતીને તો અમે સ્વીકારીએ છીએ અને આત્મા જ્ઞાન સ્વભાવી છે એવું પણ અમે, એના સ્વભાવને પણ અમે સ્વીકારીએ છીએ, આવું જાણીએ છીએ અને આવું માનીએ છીએ, માટે અમને શ્રદ્ધા જ્ઞાન સાચું છે એવા ભ્રમમાં ઘણા રહે છે. એવા ભ્રમમાં રહે છે કે આત્મા આવો છે તો બરાબર અમને શ્રદ્ધા જ્ઞાનમાં એમ જ છે, બીજી રીતે અમે માનતા નથી. એને પૂછે છે કે એવું શ્રદ્ધું અને જાણવું થયું ત્યારે આનંદની ઉત્પત્તિ, આનંદનો અનુભવ થયો કે ન થયો. અહીંયા એમ કહે છે કે એ મારું જાણપણું મારામાં છે એવી પ્રતીતિ કરતા, જ્ઞાન તો છે જાણપણું છે એટલે એવી જ્યાં પ્રતીતિ થઈ, જ્ઞાનની સાથે જ્યાં પ્રતીતિ એકદમ એકરૂપ થઈ, બંને એક ભાવે થયા, સ્વભાવ જ્ઞાયક સ્વભાવ પોતે એમ જ્ઞાને જાણ્યું અને શ્રદ્ધાએ એમ સ્વીકાર્યું, એમ જ્યાં શ્રદ્ધા જ્ઞાન થયા ત્યારે આનંદની અનુભૂતિ પણ થઈ. એ મોક્ષ માર્ગ છે એ આનંદની અનુભૂતિ નહીં, મોર છાપ વાળો છે. આનંદની અનુભૂતિની છાપ ત્યાં લાગે. મોર એટલે આ સરકાર મારે છે ને પોતાનો સિક્કો, આ સરકારી કાગળ છે એટલે સત્તાવાળાનો આ કાગળ છે. એમાં આનંદની અનુભૂતિ ઉત્પન્ન થાય છે ત્યાં મોક્ષ માર્ગ સાચો. જ્યાં આનંદની અનુભૂતિ નથી થઈ ત્યાં જ્ઞાન શ્રદ્ધાનમાં ભલે શાસ્ત્ર અનુસાર વિચાર હોય, માનવું છે એમ લાગતું હોય કે એમ જ માનીએ છીએ ને એમ જ જાણીએ છીએ, તો પણ ત્યાં જાણવું માનવું સમ્યક નથી, શ્રદ્ધા જ્ઞાન સમ્યક નથી અને ત્યાં મોક્ષ માર્ગની શરૂઆત પણ થઈ. દશા તો પ્રચુર આનંદના વેદન વાળી છે, ત્યાં તો અત્યંત અત્યંત આનંદ છે. ચારિત્ર દશામાં દુઃખ નથી. લોકો જે લોકોક્તિ થઈ ગઈ, લોઢાના ચીણા ચાવવા જેવી વાત છે, એટલે ઘણું દુઃખ વાળું ચારિત્ર છે, એ વાત ખોટી છે. ઘણા આનંદ અને ઘણા સુખ વાળું ચારિત્ર છે. અત્યંત આનંદ ને અત્યંત સુખ છે. એગંત સુહી મુનિ વિતરાગી, વિતરાગતામાં એકલા મુનિ સુખી છે. સમ્યક દ્રષ્ટિ તો જઘન્ય સુખી છે, મુનિ દશામાં પ્રચુર આનંદ છે. જ્ઞાન દર્શનમાં કેટલાકને ભ્રમ થાય છે કે શાસ્ત્રમાં જેવો આત્મા કયો છે એવો અમે જાણીએ છીએ, અમારા જાણપણામાં પણ તપાસતા કાંઈ બીજું બીજી રીતે જાણતા હોય એવું લાગતું નથી, સંમત છીએ અમે અને એવી જ અમારી માન્યતા છે. જેવી જેવું અમારું જાણવું છે એવી જ અમારી માન્યતા છે. તો અહીંયા શ્રદ્ધા જ્ઞાન સાચા કે નહીં એને પૂછે છે કે એવું શ્રદ્ધા જ્ઞાન થતાં આનંદ આવ્યો કે નહીં. જો આનંદ થયો હોય તો એ શ્રદ્ધા જ્ઞાન સાચા છે, નહીતર એ શ્રદ્ધા જ્ઞાનની અંદર હજી ફેર છે એ વાત ચોક્કસ છે. જોકે આનંદમાં કેટલાકને ભ્રમણા થાય છે, એવી રીતે થાય છે કે કશાયની મંદતા ઘણી થાય તત્વ વિચારમાં, ત્યારે એમ માને છે કે અમને આત્માનો આનંદ આવી ગયો. એ વાત પણ બરાબર નથી. માનસિક આનંદ બીજી વાત છે અને નિર્વિકલ્પ સ્વરૂપનો આનંદ, આત્મા આનંદ તદ્દન બીજી વાત છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ટોડરમલજી એ વાત લીધી છે કે સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમ કરે છે. ત્યાં સમ્યક દ્રષ્ટિને પણ હું જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, એક છું, શુદ્ધ છું, એવા સ્વરૂપના વિકલ્પ ઉત્પન્ન થાય છે. એ વિકલ્પના કાળમાં પણ એને ઘણી માનસિક શાંતિ ઉપજે છે. સમ્યક દ્રષ્ટિને પણ કશાય બંધ થાય ત્યારે માનસિક શાંતિ હોય છે, તો પણ એ ખરેખર આત્માનો આનંદ છે એમ સમ્યક દ્રષ્ટિને ભ્રમ થતો નથી. એને ભ્રમ થતો નથી. એનું તો બીજું પણ કારણ છે કે એને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થયો છે. એમાં કેવો પ્રકાર છે એના અનુભવ ગોચર છે. અને મન જ્યાં સુધી મનથી વિકલ્પ ચાલે છે, સૂક્ષ્મ અંતરજલ્પ ચાલે છે, સૂક્ષ્મ વિકલ્પ ચાલે છે, ત્યાં સુધી પણ નિર્વિકલ્પ દશા નથી એમ એને સ્વવિકલ્પ દશા અને નિર્વિકલ્પ દશાનો આંતરો, બે વચ્ચેનો તફાવત એને તો સમજાયેલો છે, એટલે એને તો ભૂલ થતી નથી. પણ જેને કદી નિર્વિકલ્પ આનંદ ઉત્પન્ન થયો નથી, નિર્વિકલ્પ સુખ ઉત્પન્ન થયું નથી, એની આ બીજી ચર્ચા ચાલે. પ્રમદિશા વાત નથી ચાલે. એને એ ખ્યાલ ન આવે તો એને ભ્રમણા થાય છે. એને એ ભ્રમણા થાય છે. અને એ ભ્રમણા થાય એમાં એને કલ્પના થાય છે કે આત્માનો આનંદ છે, આત્માનું સુખ છે આમાં. પણ એ ખરેખર વાસ્તવિક મોક્ષ માર્ગની શરૂઆત હજી ત્યાં થઈ નથી. અહીં તો ઘણું વર્ણન લેશે એવું નિર્વિકલ્પતાનું ને બધું બધું ઘણું વર્ણન આમાં તો આવે છે. અનુભવનો જ ગ્રંથ છે ને, એટલે એ વિષયની ઘણી વાતો આવે છે. એ વિષય ચાલશે ત્યાં સ્પષ્ટીકરણ વધારે કરશું. પણ એને અનુપમ આનંદ કહ્યું છે. કોઈ ઉપમા આપી દે તો એનું વર્ણન થઈ શકતું નથી. એક વાત. બીજું, એ નિર્વિકલ્પ છે એટલે એને સ્વવિકલ્પ જ્ઞાન દ્વારા કેવી રીતે કહેવું? આનંદ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ સુખ છે. અહીંયા કીધું ને, તે નિર્વિકલ્પ સુખ છે. બહારમાં કોઈ એમ કે ભાઈ આ ઘી બહુ સારું છે, તમને સારું લાગ્યું એટલે શું? તો કે મીઠું લાગ્યું. હવે એનો સ્વાદ કેવી રીતે બતાવો? એનો ઘી તો મોળું હોય છે, કાંઈ ગળપણ તો હોતું નથી. કેવું મોળું છે? શિંગદાણા ખાવ તો મોળા લાગે, કાજુ ખાવ તો મોળા લાગે, બેનો એક સરખો સ્વાદ છે. ઘી મોળું લાગે, કાકડી મોળી લાગે, બધા કહેવાય બધું મોળું, પણ બધાના સ્વાદ જુદા જુદા. હવે કોઈ એમ કે બતાવી દો બે વચ્ચે અંતર શું છે? શિંગદાણા ને કાજુ બે તો નટ છે, નટ એટલે બિયા છે. બે બિયા છે, એક સરખા લગભગ લાગે રંગમાં રૂપમાં, બેનો સ્વાદનો તફાવત કેવી રીતે બતાવો? એટલે દાખલા એટલે એવી એવી વ્યક્તિઓના નામ જોઈએ. ઘણા જ્ઞાનીઓ થયા એમાં દીપચંદજી પોતે આ શાસ્ત્રના રચયિતા જે છે એ દીપચંદજી પોતે સ્વરૂપાનંદ ના અનુભવી છે એમ સ્પષ્ટ એમના લખાણ ઉપરથી જણાય છે. જેટલા જેટલા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ છે, પૂજ્ય બહેનશ્રી છે, અહીંયા અત્યારે વિદ્યમાન લઈએ તો ગુરુદેવ હતા, એમને પણ આનંદનો અનુભવ લીધો. શ્રીમદ રાજચંદ્રજી હતા, આગળ ચાલીએ તો રોડનમલજી થયા, નારસિદાસજી થયા, અને મુનિઓમાં તો અનેક મુનિઓને આચાર્યો થયા. કુંકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, પ્રભુ પલિહારી દેવ, પછી એ લોકો એટલે કોણ સમજો ને? એ ચર્ચા કરીએ તો કે બ્રહ્માનંદ છે વેદાંતની અંદર, એને બ્રહ્માનંદ કયો છે, બ્રહ્મનો આનંદ. બ્રહ્મ એટલે આત્મા. હવે ત્યાં માનસિક આનંદ છે કે આત્માનો આનંદ છે, આ વિચારવા યોગ્ય વિષય છે. કેમ કે ત્યાં પણ એવું વિચારવામાં આવે છે કે અનુભૂતિ થાય છે, અનુભૂતિ શબ્દનો પ્રયોગ છે ત્યાં. બ્રહ્માનંદ, અનુભૂતિ, પછી ચિદાનંદ, ચિદાનંદ શબ્દનો પ્રયોગ છે, સચ્ચિદાનંદ શબ્દનો પ્રયોગ છે, અનેક શબ્દોનો પ્રયોગ છે. મૂળ તો ભગવાનની વાણીમાંથી અનેક પ્રકાર ઉભા થયા, તો શબ્દ ન મળે એવું કાંઈ નથી. હવે જે વિષય વિચારનો અને વિકલ્પનો નથી, ત્યાં એને વિચાર અને વિકલ્પથી તો એની ક્રોસ એક્ઝામિનેશન લેવી હોય, એને જેને પરીક્ષા કહીએ, એ તો કેવી રીતે સીધી રીતે શક્ય નથી. એટલે ત્યાં બીજી રીતે એની પરીક્ષા કરીએ છીએ કે જે સ્વરૂપનો આનંદ છે, જેને આત્માનંદ કહેવામાં આવે છે, નિજાનંદ કહેવામાં આવે છે, એ આનંદ આત્માના કયા ક્ષેત્રમાં થાય છે? પહેલા તો એ લોકો આત્માને સ્વદેહ પ્રમાણ સ્વીકારતા નથી, પણ સર્વવ્યાપક બ્રહ્મ તરીકે સ્વીકારે છે. બરાબર છે, સર્વવ્યાપક. આ જગતમાં બ્રહ્મ છે તે સર્વવ્યાપક છે. હવે જો આનંદ થાય તો બધે વ્યાપે કે ન વ્યાપે, તો એમને પૂછશો તો એમ કહેશે. હું પણ એમાંથી જ આવું છું એટલે થોડી ખબર છે, નહીતર તો ખબર ન હોત એટલી બધી. અહીંયા આનંદ અનુભવ થાય છે, કોઈ એમ કહે છે કે અહીંયા આનંદ અનુભવ થાય છે, પણ મોટાભાગના જે લોકો સમાધિના, યોગના અને સમાધિના પ્રયોગ કરે છે, પ્રાણાયામના, ત્યાં અહીંયા એટલે એને એ લોકોએ નામ આપ્યું છે, બ્રહ્મરંધ્ર કહે છે. એ ભાષામાં પારિભાષિક શબ્દ છે શાસ્ત્રનો. બ્રહ્મરંધ્રમાં આનંદની ઉત્પત્તિ થાય છે. ત્યારે અહીંયા એમ કહે છે કે આત્માનો જે આનંદ થાય છે એ દેહ પ્રમાણ, એક પિંડ આત્મા છે, એક અભેદ, એ પૂરા ક્ષેત્રમાં, પૂરા ચૈતન્ય પિંડમાં આનંદ 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 છવાઈ જાય છે, વ્યાપી જાય છે, એવા આનંદની ઉત્પત્તિ થાય છે. હવે અહીંયા તો વિચાર ભેદ થયો, જો બંને એક વાત હોત તો આ પ્રકારે વિચાર ભેદ ન હોત. અધ્યાત્મના વિષયમાં अनेक मतांतरों में एक सरखी बात क्या क्या જોવામાં આવે છે આવી બધી વાતો હોય છે જે નિર્વિકલ્પ દશાની વાતો છે એમાં ખાસ કરીને વેદાંતમાં બીજા દર્શનો તો એટલું વિચારી નથી શીખ્યા વેદાંતે જેટલું તત્વનો વિચારણા કરી છે એટલું તો કોઈ બીજા દર્શનોએ વિચાર નથી કરી શકાય લોકોમાં એવા બુદ્ધિશાળી સૂક્ષ્મ વાળા અને એ રીતે જંગલમાં જઈને પ્રયોગ કરનારા ઋષિ મુનિઓ પણ થયા છે એટલે વેદાંત જેટલી તત્વજ્ઞાનની પ્રવૃત્તિ અને તત્વજ્ઞાનનો વિકાસ જૈન દર્શનને બાદ કરતા બીજા કોઈ અન્ય દર્શનમાં નથી એટલે બીજાની તો કોઈ નીચેની ચર્ચા કરવાનો સવાલ નથી હવે અહીંયા જ્યાં વિચાર ભેદ થયો ત્યાં દ્રવ્યાનુયોગથી એટલે પદાર્થના વિજ્ઞાનથી વિચારીએ તો ન્યાય સંપન્ન વાત કઈ લાગે છે આ વિચારવાની છે કે એક તો બ્રહ્મનામ આત્મા દેહ વ્યાપક છે કે સર્વ વ્યાપક છે અથવા આ વિશ્વની અંદર આત્મા બ્રહ્મ એક જ બ્રહ્મ છે કે અનેક આત્માઓ છે આ વિચારણીય વિષય છે જો એક જ આત્મા હોય તો બીજા અનેક જીવોને ચાર ગતિમાં 84 લાખ યુનિમાં જન્મ મરણ કરવાનો ગતિ આ ગતિનો પ્રશ્ન મેળ ખાતો નથી કેમ કે એક જીવ નારકીના અનંત દુઃખને ભોગવે એક જીવ સ્વર્ગના સુખને ભોગવે એક જીવ મિથ્યાત્મના અનંત દુઃખને નિગોદના અનંત દુઃખને ભોગવે અને એક જીવ આત્માનંદને ભોગવે સિદ્ધ દશાના સુખને ભોગવે પરમાનંદને ભોગવે આ વાત મેળ ખાતો નથી બ્રહ્મ અપૂર્ણ હતું કે પૂર્ણ હતું બ્રહ્મ અપૂર્ણ હતું કે પૂર્ણ હતું તો બ્રહ્મ અપૂર્ણ છે એમ તો જવાબ નથી પૂર્ણ છે જે પૂર્ણ હોય એને ઈચ્છા હોય અને પૂર્ણ હોય એ બે વાત સુસંગત નથી બરાબર એટલે બ્રહ્મમાં ઈચ્છા કે ઈશ્વરને ઈચ્છા એ વાત તે પદાર્થમાં તે તત્વમાં દોષને સિદ્ધ કરે છે ઈચ્છા દોષ છે કે નિર્દોષતા છે એક તો અપૂર્ણતાને પ્રસિદ્ધ કરે છે ને એક તો બીજું રાગને પ્રસિદ્ધ કરે છે ઈચ્છા વખતે રાગ થાય છે એટલે દ્રવ્યાનુયોગથી જેમાં ગડબડ હોય એનું અધ્યાત્મ સાચું હોય એ વાત રહેતી નથી આ તો વાત લીધી વેદાંત દર્શનની અને જૈન દર્શનની પણ જૈન દર્શનમાં અને જૈન દર્શનમાં ઘણા ગપ્પા મારે છે અધ્યાત્મની વાત ઊંચામાં ઊંચી દ્રષ્ટિના વિષયની ઠોકી દે માર માર જાય અને દ્રવ્યાનુયોગનો વિષય તપાસો એનો તો ગ્રહિત મિથ્યાત્મા ઉભા હોય જેમ આ છે એવી રીતે પદાર્થનું સ્વરૂપ જ અન્યથા કલ્પું હોય તો એનું અધ્યાત્મ કઈ રીતે સાચું હોય ભલે શબ્દો ગમે એવા બોમ્બાસ્ટિક શબ્દો હોય શું પરમાનંદ છે આત્માનંદ છે અનુભૂતિ છે બ્રહ્માનંદ છે બધી ઘણી વાતો આવે સચ્ચિદાનંદ છે નિર્મળાનંદ છે નિત્યાનંદ છે બધા શબ્દો વપરાય છે પણ જેને દ્રવ્યાનુયોગમાં પણ અન્યથા કલ્પના થઈ છે એનું સ્વરૂપ ધ્યાન સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વરૂપ ધ્યાન લાગે અને એની અંદર આનંદ ઉત્પન્ન થાય કેવી રીતે બને આનંદ તો સ્વરૂપ ધ્યાનમાં થાય છે ક્યાં ધ્યાન કરશે જ્યાં હજી એની સમજણમાં આત્માના સ્વરૂપની જ વિપર્યાસ છે ત્યાં એ એકાગ્ર ક્યાં થશે ને ધ્યાન ક્યાં કરશે ને આનંદ ક્યાં આવશે આવશે એ પરિસ્થિતિ એમ સૂચવે છે કે ત્યાં આત્માનો આનંદ નથી પણ ત્યાં કશાયની મંદતાનો માનસિક પ્રકાર ઉભો થયો છે એ માનસિક પ્રકારને ભ્રમણાથી આત્માનંદ માની લેવાથી કઈ કાયમી સિદ્ધિ થાય એટલે કે મોક્ષ થાય એવું બની શકતું નથી. એટલે એની પરીક્ષા દ્રવ્યાનુયોગથી કરવી પડે છે. ત્યાં દ્રવ્યાનુયોગ બરાબર છે કે નહીં એનો દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ઉત્પાદગી ધ્રુવનું સ્વરૂપ ગુણ ગુણી ભેદનું સ્વરૂપ અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું સ્વરૂપ આટલા પડખા એને અનુભવીને ચોખ્ખા હોય. કેમ કે એ અનુભવમાં જ સમજાય છે. વાસ્તવિકપણે તો એ અનુભવમાં સમજાઈ જાય છે. ભલે શાસ્ત્ર ન ભીણ્યો હોય તો સમજાઈ જાય છે. એટલે ત્યાંથી એની પરીક્ષા થઈ શકે છે. પ્રાથમિક રીતે પંચાસ્થી કાયમાં છે. પ્રવચન સારમાં પણ છે. વધારે સૂક્ષ્મતાથી લઈએ તો પંચાધ્યાયીમાં બહુ સારું છે. દ્રવ્ય સામાન્ય અધિકાર અને દ્રવ્ય વિશેષ અધિકાર આખો દ્રવ્યાનુયોગનો જ ગ્રંથ છે. અધ્યાત્મનો વિષય છે ક્યાંક ક્યાંક, પણ આખો વિષય દ્રવ્યાનુયોગનો છે. પંચાધ્યાયી બહુ સૂક્ષ્મ વિષયથી દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. પછી એ સિવાય લઈએ તો બૃહદ દ્રવ્ય સંગ્રહ છે. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ બૃહદ દ્રવ્ય સંગ્રહ છે. એ દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. અનેક ગ્રંથ એમ તો સમયસારમાં એ દ્રવ્યાનુયોગ આવે છે, પણ દ્રષ્ટિ પ્રધાન અધ્યાત્મ પ્રધાન વિષય છે. મુખ્ય અધ્યાત્મ ગ્રંથ છે. આપણે એમ તો સમયસાર અહીંયા લેવાઈ ગયું. આપણે કળષ્ટિકા લેવાઈ ગઈ વાંચનમાં, પછી પ્રવચન સાર, પંચાસ્તી કાય, નિયમ સાર, બધા સુધી બધા એક એક વખત આપણે લઈ લીધા છે. વાંચન તો ઘણા વર્ષથી ચાલે છે. મંદિરને કેટલા વર્ષ થયા? 16 વર્ષ તો મંદિરને થયા. 16મું બેઠો, 15 પૂરા થયા, અને 5-7-10 વર્ષથી ત્યાં ચાલતું. લગભગ 20થી વધારે વર્ષથી તો વાંચન ચાલે છે. ઘણા શાસ્ત્રો આપણે જઈને અનુભવ પ્રકાશ ઉપરના પ્રવચનો વાંચેલા ત્યારે ત્યાં ગોભા દરવાજે સીધું અનુભવ પ્રકાશ અહીંયા લીધું. ત્યારે તો સંખ્યા ઓછી હતી, અભ્યાસ પણ એટલો નહોતો, એટલે જરાક પ્રવચનો ઉપરથી વિષય સમજાય એ દ્રષ્ટિએ ત્યાં ગુરુદેવના અધ્યાત્મ અનુભવ પ્રકાશ ઉપરના પ્રવચનો વાંચેલા. પણ પ્રવચનોમાં ફરીને જોયા હતા, હમણાં જોયા હતા, આ ગ્રંથ શરૂ કર્યો એટલે એટલી સૂક્ષ્મ પકડ નથી જેટલી ગુરુદેવના પ્રવચનમાં સૂક્ષ્મતા આવતી હતી. એટલી સૂક્ષ્મ પકડ નથી. પ્રવચનો લખવા એ કંઈ સહેલી વાત નથી, પકડીને લખવા દે. અનુભવનો વિષય તો ઘણો સૂક્ષ્મ છે, એટલી પકડ નથી. શું કહે છે કે જાણપણું મારામાં છે એવી પ્રતીતિ કરતા આનંદ થાય, તે નિર્વિકલ્પ સુખ છે. આવું સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા, એ ઉપયોગમાં સ્વરૂપાનુભવ વખતે ઉત્પન્ન થતી પ્રતીતિ, નિર્વિકલ્પ પ્રતીતિ, અને પ્રદેશે પ્રદેશે ઉત્પન્ન થતું જ્ઞાન અને આનંદનું વેદન, સ્વસંવેદન અને આનંદ, એ અનુભવ દશા છે. એને સ્વાનુભવની દશા કહે છે. અને એવી સ્વાનુભવની એક ક્ષણની દશા અનંત જન્મ મરણને ટાળી દે છે. જન્મ મરણ અહીંથી તૂટે છે. જે આ જીવનું પરિભ્રમણ છે, જન્મ મરણનું ચક્કર છે, એનો પહેલો વહેલો મૂળમાં છેદ લાગે છે. મૂળ કપાઈ જાય છે. પછી એ અનુભવી જીવને 2-4-5-7 ભાવ થાય સંભવિત છે, 10 ભાવ થાય, 15 ભાવ થાય સંભવિત છે. ભગવાન મહાવીર સ્વામીને દસ પગ થયા છે. સિંહના ભાવમાં જે સમ્યક દર્શન થયું એ મહાવીર સ્વામીના ભાવથી છેલ્લું પાછળ જઈએ તો દસમો ભાવ હતો, પણ મૂળ ત્યાં છેદાઈ ગયું. પછી જે પાંદડા ડાળખા લીલા રહ્યા એ સુકાવા માટે રહ્યા ત્યારે તો એવા ને એવા લીલા લાગે, પણ ખરેખર એ લીલા નથી, હવે સુકાઈ જવાના છે, એને પોષણ મળતું બંધ થાય છે. એમ ચાર ગતિના પરિભ્રમણના રાગ દ્વેષ મોહ છે એનું પોષણ અહીંથી બંધ થાય છે. અનુભવી જીવને રાગ થાય છે પણ રાગનો રાગ થતો નથી, કે આ રાગ ઠીક છે એવો રાગનો રાગ થતો નથી. એટલે રાગ થાય છે પણ એને પોષણ મળતું. આનંદ પરમાનંદ નથી ઉત્પન્ન થયો. જે જીવને પોતાની દશામાં સાધક જીવને હજી રાગ છે એને પરમાનંદ ઉત્પન્ન નથી થયો, પૂર્ણ આનંદ નથી ઉત્પન્ન થયો. અલ્પ આનંદ છે ને અલ્પ દુઃખ છે એની દશામાં, બે છે. અલ્પ વિતરાગતા છે ને અલ્પ રાગાંશ પણ છે, બે છે. સ્વરૂપમાં જ્ઞાન જાય છે એટલો શુદ્ધ ઉપયોગ છે, અને શુભાશુભ સાથે જ્ઞાન જોડાયેલું રહે છે એટલો અશુદ્ધ ઉપયોગ પણ છે. રાગ ને રાગ જાણે છે ને રાગમાં રહેલા દુઃખ ને દુઃખ જાણે છે. રાગમાં દુઃખ છે તો દુઃખ જાણે છે કે નથી જાણે છે? તો જેમ છે એમ જાણવું એમાં જ્ઞાન ને દોષ શું? હા, બે મિશ્ર ધર્મ એને કહ્યો છે. હજી આ શાસ્ત્રમાં આવશે. આ શાસ્ત્રમાં એક મિશ્ર ધર્મ અધિકાર કરીને એક અધિકાર લીધો છે. બોતેર પાનેથી હવે મિશ્ર ધર્મ અધિકાર કહેવામાં આવે છે. તે વિશ્વ ધર્મ અંતરાત્માને છે. અંતરાત્મા એટલે અંતર સન્મુખ થયેલો સમ્યક દ્રષ્ટિ જીવ સાધક આત્મા, તેને અંતરાત્મા કહે છે. મિથ્યા દ્રષ્ટિ જીવને બહિરાત્મા કહે છે. સમ્યક દ્રષ્ટિથી માંડીને બારમા ગુણસ્થાન પર્યંતના જીવોને અંતરાત્મા કહે છે, અને તેરમા ગુણસ્થાનથી સિદ્ધ દશા પર્યંતના સર્વ જીવોને પરમાત્મા કહે છે. બહિરાત્મા અંતરાત્મા ને પરમાત્મા, અહીંયા અંતરાત્મા ની વાત લીધી કે તે મિશ્ર ધર્મ અંતરાત્મા ને છે એટલે મિથ્યા દ્રષ્ટિ ને નથી, અને અરિહંત પરમાત્મા ને અને સિદ્ધ પરમાત્મા ને પણ નથી. એમ સાથી કે સ્વરૂપ શ્રદ્ધાન સમ્યક છે, અને જેટલો કષાય અંશ છે તેટલી રાગ દ્વેષની ધારા છે. ઠીક છે ને, કષાય અંશ છે એટલી રાગ દ્વેષની ધારા છે. આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે, આત્મશ્રદ્ધા ભાવમાં આનંદ હોય છે, કષાય સર્વથા નથી ગયા. મુખ્ય શ્રદ્ધા ભાવ છે અને ગૌણ પર ભાવ છે. દુઃખ છે એ ગૌણ છે, એટલે નારકીમાં હોય તો પણ એને નારકીનું દુઃખ છે એ ગૌણ છે. જો કે નારકીનું દુઃખ નથી, પણ જેટલો ઉપયોગ ઉદયમાં જાય છે એટલું એને દુઃખ થાય છે એમ છે. એક અખંડ ચેતના ભાવ સર્વથા થયો નથી, તેથી મિશ્ર ભાવ છે. બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાન ભાવ, જો અજ્ઞાન કહ્યું, જ્ઞાન ઊંડું છે, કેવળ જ્ઞાન નથી, એટલે અજ્ઞાન ભાવ વિપરીત જ્ઞાન ની અહીંયા एक देश अज्ञान चेतना छे अने कर्म चेतना पण छे, कर्म बंधाय छे ते कर्म चेतना छे, जेटलो राग द्वेष मोह छे एटले कर्म चेतना छे, तेथी कर्म बंधाय छे, तेथी मिश्र धारा छे છે એટલે મિશ્ર ધારા છે. આખું પ્રકરણ જ એના ઉપર છે, આખું પ્રકરણ એના ઉપર છે. અને એ રીતે સમયસારની નિર્જરા અધિકારમાં એ વાત કુંકુંદાચાર્ય એમ લીધી કે સમ્યક દ્રષ્ટિને નિર્જરા છે અને અલ્પબંધ છે એમ બે વાત સાથે રહેવામાં વિરોધ નથી એમ વાત લીધી છે. એમ દુઃખ ને સુખ સાથે રહેવામાં વિરોધ નથી, રાગ ને વિતરાગતા સાથે રહેવામાં વિરોધ નથી, પણ સમ્યક શ્રદ્ધા ને મિથ્યા શ્રદ્ધા રહેવામાં વિરોધ છે. એ કોઈ દી સાથે રહે નહીં. કોઈ એમ કે અત્યારે અમને મિથ્યા શ્રદ્ધા હતી, વળી પાછી સમ્યક વખતે સમ્યક શ્રદ્ધા હતી, થોડી પાછી થોડી મિથ્યા શ્રદ્ધા હતી, એવું ન બને. વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાન અને સમ્ય જ્ઞાન સાથે ન રહે, પણ સ્વસત્તાનું અવલંબન વાળું કરવા વાળું ને પરસત્તાનું અવલંબન કરવા વાળું એવું જ્ઞાન સાથે રહે છે. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ધારા ને શુદ્ધ ઉપયોગ સાથે રહે છે. એ પ્રકાર તો ઘણો આવશે. અનુભવની વાત છે એટલે અનુભવની વાત છે, અહીંયા સાધકની વાત લીધી છે, મુખ્યપણે તો ચોથા ગુણસ્થાનની વાત લીધી છે, એટલે બંને વાત આની અંદર અનેક જગ્યાએ આવે છે. જ્ઞાન ઉપયોગ આવરણમાં ગુપ્ત છે, જ્ઞાનમાં આવરણ નથી. વિપરસ્પર વિરુદ્ધ વાત લીધી ને કે જ્ઞાન આવરણમાં છે ને જ્ઞાન આવરણમાં નથી. ગુપ્ત શબ્દ કાઢી નાખો તો જ્ઞાન આવરણમાં છે ને જ્ઞાન આવરણમાં નથી. બે વાત લીધી કે નહીં લીધી, અજ્ઞાનની વાત ચાલી કે જેટલો જ્ઞાન નિર્મળ થયું એટલું જ્ઞાન તો નિરાવરણ છે, તે જ્ઞાનને આવરણ નથી. નિર્મળ પ્રગટ થયું જેટલું જ્ઞાન, મતિસ્મૃતિ જ્ઞાન, તે નિરાવરણ છે. જે બાકીનું પ્રગટ થવું હજી બાકી છે કેવળ જ્ઞાન પર્યંત સુધીમાં, એ બધું આવરિત છે, તો એને આવરણ પણ છે અને નિરાવરણ પણ સાધકને છે. નિરાવરણ થયું ત્યારે તો પ્રગટ થયું, એટલે જ્યાં ખુલ્યું છે ત્યાં નિરાવરણ છે. એટલે તો એ લક્ષણ થી આત્મા જે ત્રિકા નિરાવરણ સ્વરૂપ છે એને પકડે છે. જ્ઞાન લક્ષણ થી પકડે છે કે જ્ઞાન લક્ષણ થી જ્ઞાન સ્વરૂપી આત્મા ઓળખાય છે એનું શું કારણ? કે આત્મા તો નિરાવરણ સ્વરૂપ છે, જેની ઓળખાણ થાય છે એ નિરાવરણ સ્વરૂપ છે. અહીંયા પણ જ્ઞાન નિરાવરણ છે, એટલે જેટલા પૂર્ણ આત્મા શુદ્ધાત્માના લક્ષણ છે એ બધા જ્ઞાનમાં ઊભા છે, પ્રગટ ઊભા છે. તેથી પ્રગટ લક્ષણે ભાન એમ કહ્યું. કેવો છે આત્મા? આત્માનું ભાન કે પ્રગટ લક્ષણે ભાન છે, પ્રગટ લક્ષણથી ભાન કર્યું છે. કોઈ કલ્પના કરે છે, કોઈ અનુમાન કર્યું છે, કોઈ તર્ક લડાયો છે એવી વાત નથી. અનુમાન પહોંચાડ્યું છે કે આવો આત્મા છે એમ નથી, પ્રગટ લક્ષણે ભાન એમ લીધું છે આત્મસિદ્ધિમાં. સાથી કે જેટલે અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું. હવે ખુલાસો કરે છે બે વાત કેમ, કે જેટલે અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું, તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે. હવે આવરિત છે એની વાત નથી ચર્ચા કરતા, કેમ કે એની અંદર કાંઈ ઊંડા ઉતરવું નથી. ઉતરવું છે નિરાવરણમાંથી, આત્માને પકડવો છે. એટલે અહીંયા કહે છે કે જેટલે અંશે આવરણ ગયું તેટલું જ્ઞાન થયું, પ્રગટ થયું, તેથી જ્ઞાન આવરણથી ન્યારું છે. જે જ્ઞાન આવરણથી ન્યારું થયું, જુદું થયું, નિરાવરણ થયું, તે જ્ઞાન પોતાનો સ્વભાવ છે. અહીંથી સ્વભાવ પકડવો છે. જ્ઞાનમાં જાણપણું છે તે સ્વભાવ છે. એટલે પર્યાય ને લીધે જાણપણું લીધું. એમાં જ્ઞાન ક્રિયામાં જે જાણપણું છે તે જીવનું જ્ઞાન સ્વભાવ છે. જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો તે પોતે છે. સ્વભાવ છે એટલે કોક ચીજ નથી, એ સ્વભાવ સ્વરૂપે ખુદ પોતે હૈયાતી ધરાવે છે. સ્વભાવ લેવો ઉપયોગ તો પર્યાય છે, પણ ઉપયોગમાં પ્રગટિત સ્વભાવ, પ્રગટેલો જે સ્વભાવ તેને અહીંયા લેવો. ભલે પ્રગટેલો પર્યાય છે, પણ એ પર્યાયમાં પણ સ્વભાવ છે કે નહીં એટલું જોવું છે. વિષય તો અહીંયા સૂક્ષ્મ થાય છે ને, કે પર્યાયમાં સ્વભાવ તત્વને જોવું છે. પર્યાયમાં પર્યાયને ગૌણ કરીને, પર્યાય તત્વને છોડીને સ્વભાવ તત્વને પકડવું છે. જીવની અવસ્થામાં રાગ ને જ્ઞાન થઈ રહ્યા છે. આજે વિચારમાં બે મિશ્ર છે, રાગ ને જ્ઞાન. જીવ રાગની મુખ્યતામાં પ્રણમી રહ્યો છે. જીવ રાગની મુખ્યતામાં પ્રણમી રહ્યો છે એટલે એ પરિણમનમાં એ જ્ઞાનને ચૂકી રહ્યો છે. બરાબર છે, જ્ઞાનને ચૂકી ગયો છે. તો અહીંયા એમ કહે છે કે રાગને તો એક બાજુ જુદો પાડવો છે, પણ જ્ઞાન છે એ જ્ઞાનમાં પણ પર્યાય તત્વને મુખ્ય કરવું નથી. પર્યાયમાં રહેલું જે જ્ઞાન જાણપણું સ્વભાવ એને પકડી લેવો છે. લાલ રંગ, પીળો રંગ, સફેદ રંગ, કાળો રંગ, આ બધા રંગ છે. એમાંથી રંગ ગુણ છે એ પરમાણુને એમ પકડવું છે. કોઈ એક રંગ પકડવો નથી, પણ રંગ પ્રગટ થયો છે આ પરમાણુને એ એમ સૂચવે છે કે એનામાં વર્ણ નામની શક્તિ છે. આમ જ્ઞાન દર્શનના પ્રકાશમાં શક્તિને પકડવી, આમ લાગે છે આવશે કે જ્ઞાન દર્શનના પ્રકાશમાં તું શક્તિને જો. બહુ એમને તો રીતની વાત બહુ કરી છે ને, આની અંદર વિધિની વાત બહુ કરી છે. શક્તિની વાત છે કે શક્તિ નું છત્રી 42-43 ત્રણ પાના નો થયા છે. 25માં છે. બધી જુદી જુદી પ્રતમાં પાછા જુદા જુદા પાના છે, એટલે શક્તિ લીધી છે જ્ઞાન દર્શનમાં જે શક્તિ છે એના દર્શન કરવા, જ્ઞાન ઉપયોગમાં શક્તિના દર્શન કરવા, એમ લીધું સ્વભાવ. અથવા જે આપણે અવલોકનનો વિષય વિચારીએ છીએ ત્યાં એની જાતિ પકડવી, સ્વભાવ જાતિ શું છે, સ્વભાવ જાતિમાંથી શક્તિ પકડાય છે, જાત એની પકડવી. કેમ કે બે ભાવ છે, જ્ઞાન પણ ભાવ છે, રાગ પણ ભાવ છે જીવનો. તો બે ભાવ છે પણ બેની જાતિ જુદી છે. જ્ઞાનની જાતિ સ્વભાવની જાતિ છે અને એમાં એ આત્મ જાતિ છે અને આ અનાત્મ જાતિ છે, બે જાતિ જુદી જુદી છે. જાતને જો સમજવામાં આવે તો પણ એને ભેદ જ્ઞાન થાય, જુદાપણાનું જ્ઞાન થાય. જ્ઞાન રૂપ ઉપયોગમાં
દસ ઉદ્ધરણ કર્યા છે ને
ભાઈ, જ્ઞાન જ્ઞાન ના ઉપયોગ દ્વારમાં શક્તિને જોવી એમ સીધો સીધો એવી વાત છે. એક છઠ્ઠા માર્ગનું છે કે અનાદિના અજ્ઞાનથી જ્ઞાન ગુપ્ત થયું છે, શુદ્ધ અને અશુદ્ધ બંને દશામાં જ્ઞાન શાશ્વત શક્તિને ધારણ કરે છે. કેટલી વાત લીધી છે, પણ હજી જે પેલો ખ્યાલ છે બીજો છે. પ્રકરણ છે આ સમાધિ વર્ણન માં, સમાધિ વર્ણન માં જ નિર્વિકલ્પ સમાધિ, સમાધિ વર્ણન એટલે નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ સમાધિ, એમાં બે બે ચાર પાંચ પેજ છોડી દેવા, છઠ્ઠા પેજ ઉપર છે એટલે ચોરાશીમાં પાને છે.
અને
બીજી એક પ્રતમાં 78માં પાને છે, એક પ્રતમાં 84માં પાને છે, એમાં બળ ટાઈપમાં એ વાત છે કે એક દેશ ઉપયોગ શુદ્ધ કરી સ્વરૂપ શક્તિને જ્ઞાન દ્વારમાં જાણન લક્ષણ વડે જાણે છે. ચોખ્ખું ચોખ્ખું છે કે એમાં એક દેશ ઉપયોગ શુદ્ધ છે એ પર્યાય છે, ઉપયોગ તો પર્યાય છે, પણ જ્ઞાન દ્વારમાં એટલે જ્ઞાનના ઉપયોગની પર્યાયમાં સ્વરૂપ શક્તિને જાણન લક્ષણ છે, એ સ્વરૂપ શક્તિ છે તેને જ્ઞાન લક્ષણ વડે જાણે. ઉપયોગમાં જ્ઞાન દ્વારમાં આત્મશક્તિને જાણન શક્તિને સ્વભાવ શક્તિને જાણવી છે, એ જાણે તો એને પોતાનું સ્વરૂપ જાણવામાં આવે. બહુ વાતો કરે છે, આ તો એકલી અનુભવની જ વાતો છે આ ગ્રંથમાં, તો છેલ્લે છેલ્લે એ વાત છે. મૂળ તો અનુભવનો મહિમા એટલા માટે કર્યો છે આખા ગ્રંથમાં કે આવા સ્વાનુભવથી પરમાત્મા, આ સ્વાનુભવ છે એ પરમાત્મા થવાનો ઉપાય છે. તેથી સ્વાનુભવની મહિમા ગ્રંથ ગ્રંથોમાં ગાયો છે. બહુ એટલો બધો રસિક ગ્રંથ છે, શું કહે છે કે જેટલું જ્ઞાન પ્રગટ્યું તેટલો પોતાનો સ્વભાવ ખુલ્યો, આવરણથી જે ખુલ્લું જ્ઞાન તે પોતાનો સ્વભાવ છે તે પોતે છે. આમ હોવા છતાં આટલું વિશેષ અહીંયા પણ એટલું ખાસ જાણવું કે આવરણ જવા છતાં પણ પરમા જ્ઞાન જાય તે અશુદ્ધ પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને મોક્ષ માર્ગી મોક્ષ માર્ગ કહેતા નથી. એ ટોડરમુજીએ કહ્યું એ સિદ્ધાંત અહીંયા મેળ ખાય છે. એટલે શાસ્ત્રમાં ઉપયોગ જાય તેને જ્ઞાની મોક્ષ માર્ગ કહેતા નથી. ગણધર દેવ બારંગની રચના જે ઉપયોગ દ્વારા કરે તે ઉપયોગને અહિયાં મોક્ષ માર્ગ કહેતા નથી. અશુદ્ધ છે એ અશુદ્ધ ઉપયોગ છે. આમ છે, આ સમર્થ દ્રષ્ટાંત છે. પછી નીચેના બધા લઈ લેવા. આ તો થોડાક શાસ્ત્રોમાં છે ત્યાં એને એમ થઈ જાય કે હું જ્ઞાની થઈ ગયો. હે, આટલા શાસ્ત્રોમાં આવી જાય. હવે એ તો તારા સહસ્ત્રમે ભાગે પણ નથી, હજારમે ભાગે પણ નથી. પણ બાર અંગ લખવા બે તો આરો આવે નહીં. હા, એ તો જાતે જુદી છે. મિથ્યા દ્રષ્ટિના જ્ઞાન ને સમીક દ્રષ્ટિના જ્ઞાન ની જાતે જ જુદી છે. પણ આ તો ઉઘાડ થોડોક વધે અને પર્યાય બુદ્ધિ ને લઈને અહમ બુદ્ધિ હોય છે જીવને, એટલે એને એમ થાય છે કે ઓહો, હું તો જ્ઞાની થયો, મને તો ઘણું જ્ઞાન છે, તેથી હું જ્ઞાની થયો. અહિયાં તો કહે છે કે જેટલો જેટલા અંશે ઉપયોગ પરમાં જ્ઞાન જાય તે અશુદ્ધ, અને જ્ઞાનનો જેટલો અંશ નિજમાં રહે તે શુદ્ધ. બસ તેટલું જ્ઞાન શુદ્ધ છે ત્યાં. એટલે પરિણતિ છે એ શુદ્ધ છે જ્ઞાનની. સ્વવિકલ્પ દશામાં જ્ઞાનની પરિણતિ છે તે શુદ્ધ છે લબ્ધ જ્ઞાન, અને ઉપયોગ છે તે અશુદ્ધ છે. નિર્વિકલ્પ દશાના કાળમાં પરિણતિ પણ શુદ્ધ છે અને ઉપયોગ પણ શુદ્ધ છે. એમ આખી દશા શુદ્ધ છે. તેથી નિર્વિકલ્પ દશારૂપ સ્વાનુભવની પ્રશંસા અને મહિમા કરવામાં આવે છે. તેથી કેવળ જ્ઞાન ગુપ્ત છે, અશુદ્ધ. તેથી કેવળ જ્ઞાન ગુપ્ત છે એટલે પૂર્ણ જ્ઞાન છે જે આવૃત છે અહીંયા. કેવળ ગુપ્ત છે એટલે અહીંયા કેવળ જ્ઞાન નો વિષય ચાલે છે. કેવળ એટલે અહીંયા જ્ઞાન નો વિષય ચાલે છે મુખ્યપણે. સમજાવવા માટે પ્રકરણ જ્ઞાન નું ચાલે છે. એટલે કારણ કે કેવળ તો શું છે કે કેવળ દર્શન ની કેવળ કહેવાય છે, કેવળ આનંદ ની કેવળ કહેવાય છે, કેવળીના બધા ગુણ ની દશાને કેવળ જ લાગુ પડે છે, એટલે એમને કેવળી કહેવામાં આવે છે. પરંતુ પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની પ્રતીતિ કરી કરીને આનંદ વધારીએ. ઉપર એમ લીધું છે પેરેગ્રાફના છેડે કે કેવળ જ્ઞાન માત્ર વસ્તુની પ્રતીતિ પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદન વધારીએ. અહીંયા કહે છે કે પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની એટલે પ્રત્યક્ષની, આપણે પ્રત્યક્ષ શબ્દ ચોખ્ખો હોય, પ્રત્યક્ષ ચોખ્ખી વસ્તુ પ્રત્યક્ષ છે. અહીંયા જ્ઞાન પરોક્ષ હોવા છતાં એ પરોક્ષ જ્ઞાનમાં નિરાવરણની એટલે સહજ પ્રત્યક્ષતાની પ્રતીતિ કરીને, વારંવાર પ્રતીતિ કરીને, પ્રતીતિ ઉપર જોર દઈને, પ્રતીતિમાં વધારે ભાવનો આવિર્ભાવ કરીને આનંદ વધારીએ. ત્યાં સ્વસંવેદન વધારીએ એમ કીધું છે. અહીંયા આનંદ વધારીએ. હા, એની આનંદ સમગ્ર દર્શનની જાતિનો આનંદ છે. આનંદ વધે છે પરોક્ષ એટલે મતિ શ્રુત જ્ઞાન જ્યાં વિકલ્પ ચાલે છે ત્યાં પરોક્ષ છે. મતિ શ્રુત જ્ઞાનનો વિચાર ચાલે છે સ્વવિકલ્પ દશામાં ત્યાં પરોક્ષ જ્ઞાન છે. હવે એ જ્ઞાનને લંબાવે છે આત્મા ઉપર કે હું નિરાવરણ સહજ પ્રત્યક્ષ છું એમ. જ્યાં પોતાના સ્વરૂપ પ્રત્યે જ્ઞાનને લઈ જાય છે ત્યાં અંદરમાં સ્વસંવેદન ને આનંદ ને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે. અને જેમ જેમ એ વારંવાર એ રીતે કરે છે પુરુષાર્થ, તેમ તેમ એને આનંદ અને સ્વસંવેદન દશા દશામાં વધતું જાય છે. એમ કે હા, ત્યાં પરોક્ષ દશા પલટીને પછી પ્રત્યક્ષ થઈ જાય છે. સ્વસંવેદન પ્રત્યક્ષતા છે. ઉપર સ્વસંવેદન લીધું છે, નીચે આનંદ લીધું છે. જ્ઞાન શુદ્ધ ભાવનાથી શુદ્ધ થાય છે. જો પાછો ભાવનાનો વિષય લીધો કે એવું જે જ્ઞાન છે પોતાનું તે શુદ્ધની ભાવનાથી શુદ્ધ થાય છે. શુદ્ધ ભાવના એટલે શુદ્ધની ભાવનાથી એ તે ત્રિકાળ નિરાવરણ શુદ્ધ સ્વરૂપ છે એની ભાવનાથી એ પાછું શુદ્ધ થાય છે. એ શુદ્ધ થતું જ જાય છે. એ રીતે એની પ્રતીતિ અને ભાવના બંનેનું ત્યાં સુમેળ છે અને એ રીતે મોક્ષ માર્ગમાં મોક્ષ માર્ગની જીવ આગળ ચાલે.
જય હો વિદ્રાકેતિનું પરચંદારણો જય હો.